नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयिरियाणं नमो उवज्जायाणं नमो लोये सर्वसाहूणं मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलं।
जो आपणे जैन सिद्धांत प्रश्नोत्तर माळा नु आज थी आठमो अध्याय आठमो प्रकरण शुरू करिए छे। आ आठमो प्रकरण छे प्रमाण नय અને નિક્ષેપ અધિકાર। પ્રમાણ નય અને નિક્ષેપ અધિકાર। જીવ દ્રવ્ય છે તો એનું બેઝિક મોસ્ટ ફંડામેન્ટલ લક્ષણ એની કેરેક્ટરિસ્ટિક શું છે કે જ્ઞાન જાણવું એ જીવની મોસ્ટ કેરેક્ટરિસ્ટિક પ્રોપર્ટી કહીએ અથવા એનું લક્ષણ છે। તો જીવ જ્ઞાનથી શું કરે છે કે જાણે છે। કોને જાણે છે? પદાર્થોને જાણે। જે પણ વિશ્વમાં છે દ્રવ્ય રહેલા છે એને જીવ જાણે છે। આપણી વાત કરીએ તો એમ કહેવામાં આવે કે ભાઈ જે પણ સામે હોય એને જાણીએ છીએ, કેમ કે આપણું જ્ઞાન ખાલી એટલું જ કામ કરે છે કે જે સામે હોય એટલું। અવધિ મનપર્યાય જ્ઞાની હોય તો એમને સામે હોવાની જરૂરત નથી, તો પણ પદાર્થને જાણી લે છે। જેવી રીતના ઇન્દ્ર આદિ છે તો ત્યાં દેવલોકમાં બેઠા બેઠા જ જાણી લે છે કે અહીંયા શું ચાલી રહ્યું છે। અથવા નારકી જીવો હોય છે તો નારકી જીવોને જે અસુરકુમારના દેવો લડાવે છે, સાંભળ્યું હશે ને છ ડાળામાં કે અસુરકુમાર જાતિના એક દેવ છે, જે વ્યંતર દેવો હોય ને ચાર દેવોના, એ વ્યંતરમાં એક જાતિ છે અસુરકુમાર। જેવી રીતના વૈમાનિક હોય ને, વૈમાનિકમાં પણ અલગ અલગ પ્રકારના દેવો હોય, જ્યોતિષમાં પણ અલગ અલગ છે, સૂર્ય ચંદ્ર આદિ જુદા જુદા પ્રકારના જ્યોતિષ દેવો છે। એવી રીતના વ્યંતરમાં પણ એવા દેવો છે, તો ભૂત પિશાચ અસુરકુમાર આદિ બધા એ વ્યંતરના પ્રકાર છે। તો એ અસુરકુમાર દેવની કેરેક્ટરિસ્ટિક શું છે કે નરકમાં જાય નીચે અને ત્યાંના જીવો હોય એને આપસમાં લડાવે, એનું જૂનું જૂનું યાદ કરાવીને કે જો આણે તને પહેલાના ભાવમાં આમ કર્યું હતું, આણે તને પહેલાના ભાવમાં આમ કર્યું, એમ કરીને આપસમાં લડાવે અને એ જે લડતા હોય એને જોઈને એને મજા આવે। હા, પહેલી ત્રણ નરક સુધી એ જાય। તો આવા દેવ જે ત્યાં જઈને યાદ કરાવે છે જૂનું, તો એની સામે તો છે નહીં વર્તમાનમાં, તો પણ એ જાણી લે છે ને પહેલા, સેનાથી જાણે છે કે અવધિ જ્ઞાનથી જાણે છે। અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન એ બે કેવા જ્ઞાન છે કે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની મર્યાદા છે, એટલે અમુક પ્રકારના દ્રવ્યને જાણે છે, અમુક ક્ષેત્ર સુધી જાણે છે, આંખની સામે હોય કે ન હોય બધી જ બાજુ પાછળ પણ અમુક કાળ સુધી આગળ પાછળ જાણી શકે છે અને અમુક ભાવોને જાણી શકે છે। અને કેવલ જ્ઞાન કેવું છે કે તો સમસ્ત ત્રણ લોક ત્રણ કાળની બધી જ વસ્તુને એક સાથે પ્રત્યક્ષ જાણી લે છે। તો જીવનું જ્ઞાન સેના માટે કામમાં આવે છે કે પદાર્થને જાણવા માટે, બરાબર। હવે એ પદાર્થને જાણવાની જે પદ્ધતિ છે, જે ઉપાય છે, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરવાના છે। આપણું ચેપ્ટરનું નામ શું છે? પ્રમાણ નય અને નિક્ષેપ અધિકાર। આમ જોવા જઈએ તો પ્રમાણ અને નય એક સાથે જ જાય છે અને નિક્ષેપ થોડું જુદું છે, પણ એ બધાને એક સાથે જ લંપ કરીને આમાં અધિકારમાં મૂકવામાં આવે છે। જો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન લઈએ, ક્વેશ્ચન નંબર 26, પદાર્થોને જાણવાના કેટલા ઉપાય છે? તો પદાર્થોને જાણવાના ચાર ઉપાય છે: લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ। જો ઉપર ચેપ્ટરના ટાઇટલમાં તો ત્રણ જ કીધા, પ્રમાણ, નય અને નિક્ષેપ, અને અહીંયા ચાર કીધા, લક્ષણ એક એડિશનલ એડ કર્યું। કેમ એડ કર્યું? लक्षण शू है? लक्षण एटले एना गुण, एनी प्रॉपर्टीज, एनी कैरेक्टरिस्टिक्स, पदार्थ, बराबर। तो पदार्थ ने जाणवा माटे एक साधन ए लक्षण छे, ए जाणवानो प्रकार नथी। आ प्रमाण अने नय शू छे? ए जाणवाना प्रकार छे, एनी आपणे चर्चा करशू वधारे डिटेलमां। आपणे नयमां द्रव्यार्थिक नय, पर्यायार्थिक नय, निश्चय नय, व्यवहार नय, बधी वातो सांभळी होय ने शास्त्रमां, तो एनुं बधुं बेजिक आपणे अहींया जोशुं। प्रमाण शू छे? એ પ્રૂફનો જે યુઝેજ છે વર્ડ, દેટ ઇઝ અ ડિફરન્ટ યુઝેજ, અને અહીંયા જે પ્રમાણ જે વર્ડનો મીનિંગ છે, દેટ ઇઝ અ ડિફરન્ટ મીનિંગ। આમ તો પ્રમાણ એટલે એવિડન્સ, પ્રૂફ, બરાબર ને? પણ એની અહીંયા વાત નથી। અહીંયા જેટલા નયો છે, જે પદાર્થને જાણવાના જે જુદા જુદા નય છે, એ બધાના સમૂહને પ્રમાણ જ્ઞાન કહેવાય છે। સિમ્પલ વર્ડ્સમાં સમજીએ, જેવી રીતના સાકર, સાકર એક પદાર્થ છે, એ પદાર્થનો ટેસ્ટ કેવો છે? તો મીઠો છે। તો ટેસ્ટના એંગલથી જોતા એ ગળ્યો સ્વાદ છે। અચ્છા, એનો કલર કેવો છે? વ્હાઈટ છે તો, અથવા બ્રાઉન છે તો, કલરના એંગલથી જોતા વ્હાઈટ અથવા બ્રાઉન હોય છે, બરાબર। હવે એનું ફોર્મ કેવું છે? તો કાં તો પાવડર છે, ક્રિસ્ટલાઇન છે, અથવા ખડી સાકર જેવું છે, જેવું હોય એવું। તો ફોર્મના એંગલથી જોતા આવું ફોર્મ છે, ખ્યાલ આવે ને? તો આ એંગલથી, આ એંગલથી, આ એંગલથી કોઈ પણ એક જ પદાર્થને જાણવાના જુદા જુદા એંગલ્સ છે, અને એ એંગલને નય કહેવાય છે, બરાબર। હવે ઇમેજિન કરો કે હું તમને સમજાવવાની કોશિશ કરું છું, કોને? ખડી સાકર, બરાબર। તો હવે તમે સમજો, ક્યારે ખાધી જ નથી, તો તમે એને સમજવાની કોશિશ કરો છો, તમારે કેવી રીતના સમજાવવું પડે? અરે, એવો પદાર્થ છે કે જે સ્વાદમાં ગળ્યો હોય, પછી આકારથી કેવો હોય? કે આકારથી ગમે તેવો આકારનો હોય, કલરથી કેવો હોય? કે આમ થોડો ઓફ વ્હાઈટ, ટ્રાન્સપેરેન્ટ, ટ્રાન્સલ્યુસન્ટ જેવો હોય, અને એની સાઇઝ કેટલી હોય? તો ગમે તેટલી હોઈ શકે, ખ્યાલ આવે ને? આ એક એક વસ્તુથી સમજાવવું એને નય કહેવાય છે, બરાબર। હવે સમજો કે આખો એક ગાંગડો મને ક્યાંકથી મળી ગયો, મારા ખિસ્સામાંથી કે ક્યાંકથી નીકળ્યો, અને મેં તમને આપ્યો, હવે તમે હાથમાં લીધો તો એનો તમને શેપ પણ દેખાઈ ગયો, એની સાઇઝ પણ દેખાઈ ગઈ, એનો કલર પણ દેખાઈ ગયો, અને તમે એને મોઢા મૂક્યો તો રસ પણ એનો ખ્યાલમાં આવી ગયો, બરાબર। હવે તમે ખાઈ લીધો, એના પછી હવે મારે તમને એક એક એંગલ સમજાવવાની જરૂરત નથી ને? હવે તમને એ પદાર્થના બધા જ એંગલ્સ ઓટોમેટિકલી તમને ખ્યાલમાં આવી ગયા કે નહીં? તો આ બધા એંગલનું જ્ઞાન હોવું એને કહેવાય પ્રમાણ જ્ઞાન, ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુને બધા જ પડખાથી જાણવું અને એનું જ્ઞાન હોવું એને કહેવાય પ્રમાણ જ્ઞાન, અને કોઈક એક પડખાથી એને જાણવું અથવા કહેવું। ફરીથી હવે જો આપણે એની પરિભાષા જરાક જોઈ લઈએ, પદાર્થને બધા જ પડખાથી જાણવું એને પ્રમાણ જ્ઞાન કહેવાય છે, અને પદાર્થને કોઈ એક પડખાથી જાણવું અથવા કહેવું તેને નય કહેવાય છે। પ્રમાણમાં કહેવું કેમ નો લીધું? ફરીથી, કોઈ પણ પદાર્થને બધા જ પડખાથી જાણવું તેને પ્રમાણ જ્ઞાન કહેવાય છે, અને નય કોને કહેવાય છે? કે કોઈ પણ પદાર્થને કોઈ એક પડખાથી જાણવું અથવા કહેવું એને નય જ્ઞાન કહેવાય છે, અથવા નય કહેવાય છે। જો કોઈ પણ જે પદાર્થ છે ને, એને બધા જ પડખાથી એક સાથે કહી શકાતો જ નથી, એને એક પછી એક કહેવું પડે છે, ખ્યાલ આવે છે? એટલે જ આપણી જીનવાણીને શું કહેવાય છે? શ્યાદવાદી કહેવાય છે। શ્યાદવાદી શું કામ કહેવાય છે? કેમ કે પદાર્થને કોઈ એક અપેક્ષાથી પહેલા સમજાવે છે, પછી કોઈ બીજી અપેક્ષાથી સમજાવે છે। આપણે હમણાં જોયું ને, પદાર્થ પરિણામી છે કે અપરિણામી? તો કથનચિત પરિણામી છે। કેમ કે કથનચિત અપરિણામી પણ છે। તો હવે પદાર્થને એક સાથે સમજાવો તો પરિણામી કે અપરિણામી? તો કન્ફ્યુઝ થઈ જાય, પરિણામી પણ છે અપરિણામી પણ છે એમ કેવું પડે, ખ્યાલ આવે છે ને? તો સમજાવતી વખતે કોઈ એક એંગલથી પહેલા કહેવાય, બીજા એંગલથી પહેલા પછી કહેવાય, એના પછી ત્રીજા એંગલથી કહેવાય, આને નય જ્ઞાન કહેવાય છે. તો નય કાં તો જાણવાની પદ્ધતિ છે અથવા કહેવાની પદ્ધતિ છે, અને પ્રમાણ એ પ્રમાણ ખાલી જાણવાની જ પદ્ધતિ છે, એ કહી શકાતું નથી. ખ્યાલ આવે? સિમ્પલ એક્ઝામ્પલ ફરીથી સમજો. તમારી ગાડી, હવે તમારી ગાડીને ગાડી કહેતા જ આપણને બધાને પોતપોતાની ગાડીનું પિક્ચર માઇન્ડમાં આવી જાય છે ને, અને ગાડીનો કલર, ગાડીની બ્રાન્ડ, એનો માઇલેજ, એનું કેટલા કિલોમીટર થયા છે, કેટલા વર્ષ જૂની છે, બધું એક સાથે આવી ગયું કે નહીં જ્ઞાનમાં? હવે તમારે કહેવું હોય તો બધું એક સાથે કહી શકાતું નથી, તો તમારે એક એક પછી એક એક વસ્તુ કહેવી પડે ને. બસ એક એક પછી એક એક કહેવાની પદ્ધતિને નય કહેવાય છે, અને જે બધું એક સાથે જ્ઞાનમાં આવી ગયું ને એને પ્રમાણ કહેવાય. ખ્યાલ આવે? હવે હું કહું અરિહંત ભગવાન. અરિહંત ભગવાન શબ્દ કહેતા જ આપણા જ્ઞાનમાં અરિહંત ભગવાન વિશે જેટલું પણ નોલેજ છે બધું એક સાથે જાણે આમ ખીલી જાય છે કે નહીં? પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દમાં કહીએ તો જાણે આમ જ્ઞાનમાં ઝલકે છે ને બધું એક સાથે. આપણે એમ કહીએ ને પૂજ્ય ગુરુદેવશ્રીને અનેક શાસ્ત્ર જ્ઞાનમાં ઝલકે છે. તો ઝલકે છે એટલે શું? આમ જાણે રિફ્લેક્શન પડતું હશે એમ, રિફ્લેક્શન પડે એમ નહીં, પણ એ જ્ઞાન એ શાસ્ત્રોમાં શું કીધું છે, ક્યાં કયા થયું, ક્યાં કયા ટોપિક ઉપર ક્યાં શું વર્ણન છે, બધું એક સાથે માઇન્ડમાં આવી જાય છે કે નહીં? બોલતી વખતે પહેલા એમ સમજાવે કે હા, જો સમયસાજી આ ગાથામાં પહેલા આમ છે, પછી એનું બે પાંચ મિનિટ વર્ણન ચાલે, પછી કહેશે નિયમસાજી આ ગાથામાં આમ કીધું છે. ખ્યાલ આવે? બોલવામાં એક પછી એક કહેવામાં આવે, અને જયારે સમયસાજીની વાત કરે છે ત્યારે બીજા બધા એંગલને સાઈડ પર કરી નાખ્યા કે નહીં? જયારે આપણે ગાડીના કલરની વાત કરીએ છીએ ત્યારે એની બ્રાન્ડ, એનું કેટલા વર્ષ જૂની છે, એ બધું સાઈડ પર થઈ ગયું ને. અત્યારના હવે ખાલી કલરની જ વાત ચાલે, તો એને નય જ્ઞાન કહેવાય છે. જો ફરી આપણે વાત શેની ચાલે છે? પદાર્થને જાણવાની પદ્ધતિ, તો એમાં પ્રમાણ જ્ઞાન અને નય જ્ઞાન આ બે મુખ્ય છે. હવે આ બેમાં જે જાણવાની પદ્ધતિ છે એમાં જેનાથી પદાર્થને જુદા પાડી શકાય એવી કેરેક્ટરિસ્ટિક્સને લક્ષણ કહેવાય છે. ફરીથી જો આપણે નયથી જુદા જુદા પદાર્થને જાણે, બરાબર, જેવી રીતના આપણે સમજો અહીંયાથી હું બહાર જાઉં અને પછી મને કોઈ પૂછે કે કોણ હતું ક્લાસમાં, તો હું શું કહું? હેમલભાઈ હતા, જયેશભાઈ હતા, ખુશ હતો, નિમેશભાઈ હતા, એક 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 કહેવું પડે ને મારે. અને જ્યારે એમણે મને પૂછ્યું કોણ હતું ક્લાસમાં, તો મારા જ્ઞાનમાં તો બધા એક સાથે આવી ગયા કે નહીં? બરાબર. તો આ થયું પ્રમાણ અને નય, બરાબર. હવે અને આટલા પદાર્થો છે, બરાબર, આટલા પદાર્થોમાં કોઈ એક પદાર્થને વિશેષ કરવો હોય, સમજો આટલા મનુષ્ય છે, એટલા મનુષ્યમાં મારે કોઈ એક મનુષ્યને વિશેષ કરવો હોય એટલે એને સેપરેટ કરવો હોય તો કેવી રીતના કરાય? અત્યારના વર્તમાનમાં કેવી રીતના કરીએ છીએ? નામથી કરીએ છીએ. કે હેમલભાઈ કહેતા એ નામથી આખા પદાર્થનું વર્ણન આવી જાય છે કે નહીં? એ નામ શું છે કે આપણા આખા એન્ટિટીનું વર્ણન એક સાથે કરી દે છે, બરાબર. એને લક્ષણ કહેવાય છે, પણ આ લક્ષણ કોન્ટેક્સ્ચ્યુઅલ છે. કોન્ટેક્સ્ચ્યુઅલ એટલે કે આટલા લોકોમાં હેમલભાઈ એ નામથી ખબર પડી જાય. હવે આખા ઇન્ડિયામાં હેમલભાઈ કહું તો નામથી ના ખબર પડે, કેમ કે હેમલ એટલે ઘણા બધા હોઈ શકે, ખ્યાલ આવે છે ને? તો ત્યાં કોઈ જુદું લક્ષણ જોઈએ. અનેક મળેલી, જો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ, લક્ષણ કોને કહે છે? 27. ઘણા બધા મળેલા દ્રવ્ય હોય એમાંથી કોઈ એક દ્રવ્યને જુદા પાડવાની જે પદ્ધતિ અથવા એના માટે જે કેરેક્ટરિસ્ટિક્સ એને લક્ષણ કહેવાય. જો ઘણા એક એટલે ઘણા બધા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદા કરનાર હેતુને લક્ષણ કહે છે. હેતુ એટલે મેઇનલી ગુણ, ઓબ્જેક્ટિવની વાત નથી. હેતુ ઇઝ એમના પર્પઝ નહીં, હેતુ એટલે ગુણ, એની એની કેરેક્ટરિસ્ટિક્સ. અહીંયા હેતુનો મિનિંગ જુદો છે. પાછો ઘણા બધા મળેલા પદાર્થમાંથી કોઈ એક પદાર્થને જુદા કરનાર હેતુને, હેતુ એટલે કે ત્યાં એના એક ગુણને, એને હાઇલાઇટ કરનાર એક ગુણને લક્ષણ કહે છે. જેવી રીતના આપણી પાસે સમજો ફ્રૂટ કોઈ ખરીદીને આપ્યું હોય, ઘણા બધા ફ્રૂટ્સ આપ્યા કોઈએ, હવે એમાંથી આપણે પૂછે કયા ફ્રૂટ્સ છે, તો કોઈ શું કે ખબર નહીં, કોઈક તો યલો દેખાય છે, કોઈક તો ગ્રીન દેખાય છે, ખબર નથી શું છે. ખ્યાલ આવે છે ને? તો ખબર કેવી રીતના પડે કે શું છે? તો આટલા બધા ફ્રૂટ્સ છે, એ ફ્રૂટ્સમાંથી જે ફ્રૂટની જે કેરેક્ટરિસ્ટિક હોય એને જાણીને આપણે નક્કી કરીએ છીએ ને કે હા આ મેંગો છે. મેંગો કેવી રીતના નક્કી કરી? કે કાં તો એનો યલો કે ગ્રીન કલર છે, પણ મેઇન તો એનો શેપ છે, આ એવો જેવો યુનિક શેપ છે એવો બીજા કોઈ ફ્રૂટનો શેપ હોતો નથી, બરાબર. અથવા એની સ્મેલ છે એવી યુનિક સ્મેલ એ બીજા કોઈ ફ્રૂટની હોતી નથી. તો જે પહેલા દેખાય શેપ કે સ્મેલ, એનાથી નક્કી થાય છે કે હા જો આમાં મેંગો છે. બનાના છે કેવી રીતના નક્કી થાય? સેમ, એનો જે શેપ જે છે એકદમ યુનિક છે, એનાથી નક્કી થાય છે બનાના છે. લક્ષણ ઇઝ બેઝિકલી એન ઇક્વિપમેન્ટ ઓર સમ સાધન જેનાથી પ્રમાણ કે નય જ્ઞાન થાય. હા, બેવું આપવાય. યસ, હા. કેમ કે જો અત્યારના આપણે સપોઝ આપણે ઘણા બધા વેજીટેબલ્સમાંથી રેડ વસ્તુ કઈ હોય કે ટોમેટો, પણ ટોમેટોના અત્યારના આપણે રેડ કલરની જ વાત કરીને તો દેટ ઇઝ નહીં જ્ઞાન. હવે ટોમેટોનો શેપ અથવા એની સાઇઝ, એનો રસ કેટલો છે, આદિ બધી જ વાત કરીએ તો પ્રમાણ થાય છે. પણ પ્રમાણમાં પણ લક્ષણ આવી જ જાય અને નયમાં બી લક્ષણ આવી જાય. પણ લક્ષણ શું છે? લક્ષણ એક પ્રમાણ અને નય એક જ્ઞાનના પ્રકાર છે. અને લક્ષણ શું છે? જ્ઞાનનો પ્રકાર નથી, એ જ્ઞેયને આઈડેન્ટિફાય કરવાની એક પદ્ધતિ છે. એટલે લક્ષણથી પ્રમાણ કે નય જ્ઞાન ઉત્પન્ન થાય છે. ગુણ જો સમજો, આપણે વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે, બરાબર. છ દ્રવ્યમાં ગુણો કેટલા છે? કે આમ અનંતા ગુણો છે. એને કેટેગરાઇઝ કરવા હોય તો બેમાં કરી શકાય, સામાન્ય અને વિશેષ. સામાન્ય ગુણ કેવા છે? કે જે બધા જ દ્રવ્યમાં. તો સામાન્ય ગુણથી પદાર્થને જુદો પાડી શકાય છે? નથી પાડી શકાતો, કેમ કે બધા જ દ્રવ્યમાં, બરાબર. હવે વિશેષ ગુણો, હવે વિશેષ ગુણોમાં પણ અમુક ગુણો એવા છે કે જેને ઇઝીલી પકડી શકાતા નથી. હવે જીવમાં ચારિત્ર ગુણ છે, જીવમાં વીર્ય ગુણ છે, બરાબર. પણ એનાથી જીવને પકડી શકાતો નથી. પકડી શકાતો એટલે એને આઈડેન્ટિફાય કરી શકાતો નથી. તો આઈડેન્ટિફાય શેનાથી થાય છે? કે જ્ઞાન ગુણથી થાય છે, બરાબર. એકચ્યુઅલી એક રીતે તો જીવના રાગ દ્વેષના ભાવથી પણ જીવ આઈડેન્ટિફાય થાય છે, સંસારી જીવ આઈડેન્ટિફાય થાય, બરાબર છે ને. હવે કોઈને એમ કેવું હોય કે ભાઈ આટલા બધા લોકો બેઠા હતા ક્લાસમાં, પણ એક ભાઈ બહુ ગુસ્સો કરતા હતા. કોણ ભાઈ હતા? સમજો, જયેશભાઈ બહુ ગુસ્સો કરતા હતા. તો જયેશભાઈ કેવા ગુસ્સાવાળા, ખ્યાલ આવે છે ને. હવે કોઈ નવું આવે, આ સાંભળીને આવે અને નવું અંદર આવે તો શું જુએ? કે ભાઈ હા, કોણ ગુસ્સો કરે છે? હા, આ જયેશભાઈ લાગે છે. ખ્યાલ આવે છે કે કેવા પકડી લીધા એમને? તો પદાર્થને પકડવાની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને લક્ષણ કહેવાય છે. ખ્યાલ આવે ને? તો આ લક્ષણથી પદાર્થને જાણી શકાય છે. પણ હવે આ લક્ષણ શું છે? એ લક્ષણ એ વિશેષ ગુણનો પણ એક અંશ છે. અંશ એટલે કે વિશેષ ગુણ ઘણા બધા હોઈ શકે, એમાંથી અમુક જ ગુણ લક્ષણ હોય છે, બધા ગુણ લક્ષણ નથી હોઈ શકતા. જેવી રીતના કે સમજો, જીવનો એક વિશેષ ગુણ છે ક્રિયાવર્તી શક્તિ, છે ને. ક્રિયાવર્તી શક્તિ એટલે શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગમન કરવાની શક્તિ. પણ એ ગમન કરવાની શક્તિથી જીવને ઓળખી શકાય છે? નથી ઓળખી શકાતો. કેમ કે પૂતગલ પણ ગમન કરે છે, ખ્યાલ આવે ને. તો વિશેષ ગુણ હોવા છતાં પણ એ લક્ષણ નથી. જો લક્ષણની પરિભાષા શું? ફરીથી, ઘણા એક મળેલા પદાર્થમાંથી કોઈ એક પદાર્થને જુદું પાડવાના હેતુને લક્ષણ કહે છે. એ હેતુ કેવો હોવો જોઈએ? કે યુનિક હોવો જોઈએ. एक कैरेक्टरिस्टिक्स केवी होवी जोईए के एज पदार्थ में होवी जोईए अने बीजा कोई में न होवी जोईए, बेव इम्पोर्टंट छे, तो ज एने लक्षण कहेवाय। ख्याल आवे ने? आ लक्षण ने जाणीने फायदो शुं? हवे आपणे आत्मा ने ओळखवो छे तो केवी रीतना ओळखवो? तो एना लक्षण ने पकड़वाथी आत्मा ने ओळखी शकाय। ख्याल आवे ने? हवे लक्षण ने जो एक्चुअली हवे टेक्निकली राग द्वेष ने लक्षण न कीधा, केम न कीधा? केम के हरिहंसित भगवान में नहीं, मुनिराज में देखाता नहीं। ख्याल आवे ने? तो एना थी हवे एमना जीव ने पकड़ी शकाता नहीं। ओला हरण आदि होय ने, हरण आदि ने जंगल में मुनिराज बैठा तो खबर न पड़े। छ डाड़ा में आवे ने ओलू उपल खाओ खाज खुजावते, एटले हरण ने शू लगे आ तो कोई पत्थर की शिला है, एट्ले शरीर में खंजवाड़ आती है ताम आम कर मुनिराज शरीर थी खंजवाड़ी आए। ख्याल केम? केम के इमना शरीर में राग द्वेष देखाता नहीं, कोई हलन चलन नहीं। हलन चलन ने जीवन लक्षण केम न कीधु? केम के एज एज रीजन है कि मुनिराज आदि एक जगह स्थिर थी गया है तो जीव तो है अंदर, पण तो पण एनाथी हवे हलन चलन नहीं तो जीव ने केवी रीतना ओळखो? एटले हलन चलन पण ए लक्षण नहीं। तो लक्षण शू है? एक ज्ञान एवी कैरेक्टरिस्टिक्स है जे कोई पण जीव में भले निगोदनो होय के सिद्ध भगवान होय मुनिराज होय के आपणे होय बधाने ज ज्ञान गुणथी पकड़ी शकाय। पकड़ी शकाय एटले के एमने जीव ने ओळखी शकाय। ख्याल आवे छे? એટલે જ્ઞાન એવો અસાધારણ ગુણ છે। જો જીવનું લક્ષણ છે ચેતના, આ ચેતના શું છે? જ્ઞાન દર્શનનો જે પ્રગટ વ્યાપાર ચાલે છે ને એને ચેતના કહેવાય છે। જો થોડું સૂક્ષ્મ જઈએ જ્ઞાન ગુણમાં પણ બે પ્રકારના બે ભાગ કરી શકાય છે। એક કહેવાય લબ્ધિ જ્ઞાન। લબ્ધિ જ્ઞાન એટલે આપણી ટોટલ કેપેસિટી જાણવાની। આ ભાવમાં આપણે સંની પંચેન્દ્રિય બધા થયા ને, હવે કોઈકનું જ્ઞાન બહુ શાર્પ છે અને કોઈકનું જ્ઞાન શાર્પ નથી, બિચારું મંદ છે, તો જાણવાની ટોટલ કેપેસિટી એને કહેવાય લબ્ધિ જ્ઞાન। અને બીજું છે ઉપયોગ જ્ઞાન। ઉપયોગ એટલે, ઉપયોગ એટલે યુઝ નહીં પાછું અહીંયા, ઉપયોગ એટલે જે જ્ઞાનનો વ્યાપાર ચાલુ છે ને, હા, વર્તમાનમાં જેટલું જ્ઞાનથી જણાઈ રહ્યું છે। હવે સમજો જે બહુ શાર્પ માણસ છે પણ એ સૂતો છે તો એને કંઈ જણાઈ નથી રહ્યું, અથવા જે એને સૂક્ષ્મ થોડું ઘણું કંઈક જણાતું હશે એ, અને જે મંદ માણસ છે એ અત્યારના એકદમ સજાગ છે, એનું ફોકસ્ડ અટેન્શન છે, તો એના જ્ઞાનથી ઘણું બધું જાણી શકે છે। ખ્યાલ આવે? તો આ લક્ષણ કોને કીધું? લક્ષણ એકચ્યુઅલી જે ઉપયોગ છે એને લક્ષણ કીધું, કેમકે જે ટોટલ કેપેસિટી છે એ તો બેકએન્ડમાં પડી છે ને આપણી, જે આપણે મેમરી કહીએ ને સાયન્સમાં, કે મેમરી તો બેકએન્ડમાં પડી છે, એ તો જ્યાં સુધી વાપરવામાં ન આવે ત્યાં સુધી તો એ મેમરીમાં પડ્યું છે, એનો શું ફાયદો? ખ્યાલ આવે છે ને? હવે આપણે જૂના બધા સંભારણા હોય નાનપણના, બાળપણમાં આવી રીતના રમતા હતા, આમ હતા, સ્કૂલમાં આ ફ્રેન્ડ હતો ને આમ હતું ને મારી સ્કૂલ અહીંયા હતી ત્યાં આપણે આવી રીતના ક્રિકેટ રમતા હતા, તો એનો શું ફાયદો? એ તો બધું બેકએન્ડમાં પડ્યું છે ને। જે વર્તમાનમાં યાદ આવે, યાદ આવે, યાદ આવે એટલે કે હમણાં જ્ઞાનમાં એ ચાલી રહ્યું છે, એ ચાલતું જે જ્ઞાન છે એનાથી આપણને ખબર પડે છે કે હા અહીંયા કોઈ કોઈ જીવ છે। ખ્યાલ આવે? એટલે ઉપયોગને ખરેખર જીવનું લક્ષણ કીધું છે। તત્વાર્થ સૂત્રમાં આવે ને ઉપયોગો લક્ષણમ, એટલે લબ્ધિ જ્ઞાનને લક્ષણ જ ન કીધું। જે કોઈ હવે જીવ કોમામાં વયો જાય ને, તો કોમામાં વયો જાય તો એનું જ્ઞાન તો છે, સમજો કે પહેલા એન્જિનિયર હતો ફોર એક્ઝામ્પલ, અને કોમામાં વયો ગયો, પછી કોમાથી પાછો બહાર આવે અને આપણે એને પૂછ્યું હતું એન્જિનિયરિંગનું, તો યાદ તો હોય કે નહીં? કે ભૂલી થોડી જવાય, યાદ તો હોય કે નહીં? પાછો ઉઠીને પાછું એનું નોલેજ અપ્લાય કરી શકે છે, પણ જ્યારે અત્યારના કોમામાં છે ત્યારે તો એનું કંઈ જ્ઞાન ચાલતું નથી ને। તો એ ઘડીએ ત્યારે એ જીવ છે કે નહીં ખબર કેવી રીતના પડે? કે ઉપયોગની ખબર પડે છે, જાણવા દેખવાના વ્યાપારથી। હવે જો અત્યારના વર્તમાનમાં આપણા જે મનુષ્ય છે ને એમાં એવો નિમિત્ત નિયમિત એક સંબંધ છે કે જ્યાં જીવ હોય તો એની ઓલી નાડી ચાલે છે, હૃદય આદિ ચાલે છે, શ્વાસ ચાલે છે, એટલે અત્યારના આપણે એ બધા સાધનો યુઝ કરીએ છીએ, ડોક્ટર કેવી રીતના જાણે કે ભાઈ જીવે છે કે મરી ગયો? કેવી રીતના જાણે કે ભાઈ પહેલા નાડી તપાસો, એનું બધું સ્ટેથોસ્કોપ લગાવે અને જુએ શ્વાસ ચાલે છે કે નહીં, એટલે હૃદયના ધબકારા સંભળાય છે કે નહીં? તો એનાથી ડિસાઈડ થાય છે કે આ જીવ છે કે હવે આ શરીર નિર્જીવ થઈ ગયું, જીવ વયો ગયો છે. અત્યારના એ બધા સાધનો વપરાય છે જીવને આઈડેન્ટિફાય કરવા માટે, ખ્યાલ આવે છે ને? પણ ખરેખર એ લક્ષણ નથી, કેમ કે એ તો પૂતગલની વસ્તુઓ છે ને, આ તો પૂતગલના બધા ચિહ્નો છે, જીવના ચિહ્ન નથી. જીવનું ચિહ્ન શું છે ખરેખર? તો જીવ જાણે છે કે નહીં એનું ચિહ્ન છે. કોઈને બધું પેરાલિસિસ કે કાંઈ કર્યું હોય ને અને જાણવું હોય કે કેટલા સેન્સેશન છે, તો શું કરે? પેલું હથોડી લે અથવા ઓલું પિન જેવું લે અને આમ આમ ટોચો મારે ને, અને પછી જુએ કે ભાઈ કઈ રિસ્પોન્સ આવે છે કે નહીં, અથવા તો ઘણી વાર પૂછી જુએ કે જણાયું આ ભવ્યની ઓલું ત્યાં યુએસમાં કઈ સર્જરી કરવાની હતી ને, તો ત્યાં એ લોકો પાસે એવી ટેકનિક હતી કે MRI કરે, સર્જરી કરતી વખતે MRI કરે અને સાથે સાથે ઓલું બ્રેઇન ટ્યુમરમાં કાઢતા જાય, તમને જાગૃત રાખે ઓલું કાઢતા જાય અંદરથી, અને તમને પૂછતા જાય કંઈક ને કંઈક, બોલો, હાથની મૂવમેન્ટ કરો, હા, અથવા તો કંઈક પણ એમ, એટલે એ ખબર પડે કે અહીંયા ઓલું કરવાથી અહીંયાનું સેન્સેશન વયું તો નથી ગયું ને. તો આ સેન્સેશન વયું નથી ગયું એના માટે શું કરે છે કે ભાઈ જણાય છે કે નહીં અહીંયા, ખ્યાલ આવે? ભલે એ તો એક્ઝામ્પલ ખોટું છે, કેમકે જ્યાં જીવ હોય તો આખા શરીરમાં જીવ હોય છે. એવું નથી કે અડધા ભાગમાં પેરાલિસિસ થઈ ગયું એટલે હવે ત્યાં જીવ નથી. આ ત્યાંનું ક્ષયોક્ષમ કદાચ ઓછો થઈ જાય છે, પણ જીવના પ્રદેશો તો ત્યાં છે જ. આ તો હવે આપણે સાધારણ ભાષામાં સમજાવવા માટે કે જ્ઞાનથી જીવની હયાતી નક્કી થાય છે, ખ્યાલ આવે છે ને? એટલે જીવનું લક્ષણ શું છે ખરેખર? જ્ઞાન તે જીવનું લક્ષણ છે. એ જ્ઞાનમાં પણ ઉપયોગ તે જીવનું લક્ષણ છે. જો આ લક્ષણની પછી આ પ્રમાણને નિક્ષેપ આદિની બધી ચર્ચા છે, એક જરાક એક ગ્લિમ્સ આપી દો આખા અધિકારની. આજથી નવો અધિકાર શરૂ થાય છે ને, જે આજે ચાર ટોપિક છે આપણા, લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ. 26માં આવ્યું ને એવી રીતના. આ અધિકારમાં 26 થી 100 સુધી ક્વેશ્ચન્સ છે અને એમાં એક 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 સેક્શન્સ આવતા જાય છે. જો આ 27 થી લઈને લગભગ 35 સુધી એ લક્ષણનો સેક્શન છે, પછી 36 થી પ્રમાણનો સેક્શન શરૂ થાય છે અને 52 સુધી પ્રમાણનો સેક્શન છે. એના પછી નયનો સેક્શન શરૂ થાય છે. નયનો ટોપિક એકચ્યુઅલી ઘણો મોટો છે. આ તો આમાં પ્રશ્નોત્તર માળા છે એટલે બહુ બેઝિક આપ્યું છે, બાકી આપણા પ્રવચન સારમાં તો 47 નયો, પંચાધ્યાયી આદિ ગ્રંથો છે એમાં પણ જે 7 પ્રકારના નય એ બધા બહુ ડિટેલમાં આદિ આપેલા છે. પણ એની અહીંયા જો નયનો સેક્શન છે એ 53 થી શરૂ થાય છે અને ઓલમોસ્ટ છેલ્લે સુધી એ નય જ છે, 84 સુધી નય છે. એટલે એવી રીતના પ્રમાણ નય આ બે ટોપિક થયા અને પછી અમુક નયા ભાસનો ટોપિક છે. 93 સુધી નયનો ટોપિક જ છે, 53 થી 93, એટલે દેટ ઇઝ વન મેજર ટોપિક. અને પછી નિક્ષેપનો ટોપિક છે, 6 ક્વેશ્ચન જ છે, એટલે 94 થી 100 સુધી. એવી રીતના આખો અધિકાર છે, 4 સેક્શનમાં ડિવાઇડેડ છે. વેરી ક્રિસ્પ અધિકાર, એક્ચ્યુઅલી 4 સેક્શનમાં ડિવાઇડેડ છે અને એક એક સેક્શનનો આપણે એક એક લઈને એક એક ટોપિક સમજશો. એટલે એઝ એ આપણે એક નાનો અધિકાર આપણે વાંચશું, બીજો અધિકાર, ત્રીજો અધિકાર, એવી રીતના આ 8મો અધિકાર છે એની આપણે આગળ ચર્ચા કરીશું. હે જિનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જિનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જિનવાણી માતનો જય હો.